એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે ગ્રંથસારમાં. આજે આપણે મેરિલિન રોબિન્સનની એક ઘણી ઊંડી અને વિચાર કરાવે એવી નવલકથા જેક પર વાત કરીશું.
હા, રોબિન્સન તો એટલે સમકાલીન અમેરિકન સાહિત્યનું મોટું નામ છે. એમનું ગદ્ય, એમના વિચારો.
બિલકુલ. અને એમની પેલી ગિલિયર્ડ શૃંખલા છે ને, એમાંની આ ચોથી કડી છે જેક. જોકે આને તમે અલગથી પણ વાંચી શકો, એવું નથી કે પહેલી ત્રણ વાંચવી જ પડે.
હા, એ વાત સાચી. આનું કેન્દ્રબિંદુ છે જ્હોન એમ્સ બોટન, એટલે કે આપણો જેક, પેલો ઉડાઉ પુત્ર જેવો, પોતાના પરિવારથી, સમાજથી અને કદાચ પોતાની જાતથી પણ દૂર ભાગતો માણસ.
અને વાર્તા આપણને લઈ જાય છે 1950ના દાયકાના સેન્ટ લુઇઝમાં. એ સમય એટલે વંશીય ભેદભાવ બહુ જ તીવ્ર હતો ત્યાં. તો આજે આપણે આ જેક નામના જટિલ પાત્રના મનમાં ઊંડા ઉતરીશું અને એની જે પ્રેમ કથા છે, જે ખરેખર બહુ જ પડકારજનક છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું.
રોબિન્સનની લખવાની રીત પણ ખાસ છે નહીં? એમાં પેલું દાર્શનિક ઊંડાણ જોવા મળે, ધર્મશાસ્ત્રની વાતો, જેમ કે કેલ્વિન વાત છે, કૃપાનો વિચાર છે, એ બધું એમના લખાણમાં વણાયેલું હોય છે.
હા, પણ એ કઈ રીતે? એટલે ભારેખમ રીતે નહીં, એકદમ સહજ રીતે, રોજિંદા જીવનના તાણાવાણા સાથે. એમની જે પહેલી ત્રણ નવલકથાઓ હતી ગિલિયર્ડ શ્રેણીની, ગિલિયર્ડ, હોમ, લીલા, એમાં જેક આવતો તો, પણ આમ ગૌણ પાત્ર તરીકે.
બરાબર, એક પડછાયા જેવો, પણ યાદ રહી જાય એવો. અહીં જેક્સમાં એ મુખ્ય છે, સ્પોટલાઇટ એના પર છે.
તો શરૂઆત ક્યાંથી થાય છે આ કથાની?
શરૂઆત જ એવી ધારદાર છે કે સીધા વાચકને જેકના અંધારા મનમાં ખેંચી લે. વિચારો, 1950નું સેન્ટ લુઇઝ, રાતનો સમય, એક કબ્રસ્તાન, અને એ પણ કેવો, જ્યાં ગોરા અને કાળા લોકો માટે અલગ અલગ જગ્યા, ભેદભાવ ત્યાં પણ.
ઓહ,
અને આપણો જેક ત્યાં ભૂલથી ફસાઈ ગયો છે, રાત્રે અંદર બંધ થઈ ગયો છે, એકલો છે, સાવ નકામો, નિરર્થક લાગી રહ્યું છે ને પોતાની જાત માટે. મનમાં આમ આત્મહત્યાના વિચાર ચાલે છે. પાસે ફક્ત દારૂની એક બોટલ.
બાપરે, કેવી ઘોર એકલતા હશે.
બરાબર. અને એ જ ક્ષણે એની મુલાકાત થાય છે ડેલા માઇલ્સ સાથે, એક આફ્રિકન અમેરિકન હાઈસ્કૂલ ટીચર. એ પણ સંજોગો વશાત ત્યાં જ ફસાઈ ગઈ છે.
એટલે બે અજાણ્યા એકલા જીવ આવી વિચિત્ર જગ્યાએ મળે છે.
હા, અને એમની વચ્ચે જે વાતચીત શરૂ થાય છે ને, એ બહુ નાજુક છે. કારણ કે બહારનો સમાજ તો એમને એમની ચામડીના રંગથી જ જુએ છે, અલગ પાડે છે.
પેલું કબ્રસ્તાનનું વાતાવરણ પણ તમે જે વર્ણવ્યું, ચાંદની રાત, શાંતિ, પણ સાથે પેલો અદૃશ્ય તણાવ, જાણે જીવન મૃત્યુ, સ્વીકાર અસ્વીકારની વચ્ચેની જગ્યા.
બરાબર. એ શરૂઆત જ એટલી શક્તિશાળી છે, જાણે બે તૂટેલા આત્માઓના મળવાનું પ્રતીક બની જાય છે એ જગ્યા.
અને આ મુલાકાત જ પછી આખી નવલકથાના મુખ્ય સંઘર્ષનો પાયો નાખે છે, ખરું ને? જેક, ગોરો પુરુષ, અને ડેલા, અશ્વેત સ્ત્રી, એમની વચ્ચે ધીમે ધીમે જે પ્રેમ પાંગરે છે.
હા, અને એ પ્રેમ એટલે ખાલી સામાજિક રીતે સ્વીકાર્ય નહોતો, એટલું જ નહીં, પણ એ સમયના મિસૌરી રાજ્યના કાયદા મુજબ તો એ ગેરકાયદેસર હતો, ખતરનાક હતો.
પેલા એન્ટી મિસિજિનેશન લોઝ, આંતરવંશીય લગ્ન પર પ્રતિબંધ.
બરાબર. એટલે એમનો સંબંધ સતત પેલા ઊંડા મૂળિયાવાળા જાતિવાદની દિવાલ સાથે અથડાયા કરે છે.
તો મુખ્ય સવાલ એ જ ઊભો થાય કે શું આવો પ્રેમ ટકી શકે? એક તરફ સમાજનો વિરોધ, અને બીજી તરફ જેકની પોતાની અંદર રહેલી પેલી ઊંડી આત્મઘૃણા. એ પોતાને જ લાયક નથી માનતો.
રોબિન્સન જેકને બતાવે છે એક ભટકનાર તરીકે, ક્યાંય સ્થિર ન થઈ શકનાર, જ્યારે ડેલા એ સ્થિર છે પોતાના સમુદાયમાં, પોતાની શ્રદ્ધામાં, એલા કામમાં.
પણ ડેલાની સ્થિરતા પણ પેલી સામાજિક મર્યાદાઓથી બંધાયેલી છે.
હા, એટલે એમનો સંબંધ ખરેખર જેને કહેવાય ને, પ્રેમની અગ્નિ પરીક્ષા જ બની જાય છે.
ચલો આ બંને પાત્રોને થોડા વધુ નજીકથી જોઈએ. પહેલા જેક, જ્હોન એમ્સ બોસ્ટન, કેવું પાત્ર છે એ?
જેક એટલે ખરેખર બહુ જટિલ અને ઘણા બધા સ્તરોવાળું પાત્ર છે. એ ગિલિયર્ડના એક મોટા પાદરીનો દીકરો છે, પણ પરિવાર માટે તો ઉડાઉ દીકરો જ રહ્યો.
બુદ્ધિશાળી છે, વાંચવાનો શોખીન છે, એવું પણ આપણે જાણીએ છીએ.
હા, બહુ જ. પણ એના ભૂતકાળના જે બનાવો છે ને, ખાસ કરીને પેલું યુવાનીમાં એક ગરીબ છોકરી સાથેના સંબંધથી જન્મેલું બાળક અને પછી એ બાળકની માનું મૃત્યુ, એનો ભાર એના પર બહુ છે.
અપરાધભાવ,
દુઃખ, એ બધું એને કોરી ખાય છે. એટલે એ દારૂ પીવે છે, ક્યાંય ઠરીઠામ નથી થતો, અને પોતાની જાતને એટલું ધિક્કારે છે, મતલબ એટલી હદે કે એ પોતાને અંધકારનો રાજકુમાર કહે છે.
પ્રિન્સ ઓફ ડાર્કનેસ, બાપરે.
હા, એ માને છે કે પોતે નકામો છે, બીજાને નુકસાન જ પહોંચાડે છે. અને પેલી કેલ્વિનિસ્ટ વિચારધારા પણ એના મનમાં ઘર કરી ગઈ છે કે અમુક લોકો મુક્તિ માટે અને અમુક વિનાશ માટે જ સર્જાયા છે, ઈશ્વરે નક્કી જ કરી રાખ્યું છે.
એટલે પોતાને પહેલા વિનાશ માટે નક્કી થયેલા લોકોમાં ગણે છે.
બરાબર. એટલે ઢેલા માટેનો પ્રેમ એના માટે એક મોટો પડકાર છે. શું એ પ્રેમ સ્વીકારી શકે? શું એ કૃપા સ્વીકારી શકે જ્યારે એ પોતાને સાવ અયોગ્ય ગણતો હોય?
અને જેકના આ અંધકારની સામે ડેલા કેવી છે? ડેલા માઇલ્સ.
બેલા એટલે પ્રકાશ, સ્થિરતા, શક્તિ. એ પણ એટલી જ ઊંડી અને વિચારશીલ છે. ભણેલી છે, સિદ્ધાંતોને વળગી રહેનારી હાઈસ્કૂલ ટીચર છે, એક આદરણીય બિશપની દીકરી.
અને એ સમયનો જે જાતિવાદ છે એનો સામનો કેવી રીતે કરે છે?
ગૌરવ સાથે, શાંતિથી, બુદ્ધિથી. જ્યાં જેક ભટકે છે ત્યાં ડેલા સ્થિર છે. હા, એની સ્થિરતા પર પણ સમાજની મર્યાદાઓ છે, પણ એની અંદર એક મક્કમતા છે.
એની જે યાત્રા છે એ પ્રેમ માટે બધું દાવ પર લગાવવાની છે, એમ કહી શકાય?
હા, સમાજ શું કહેશે, કુટુંબ શું કહેશે, પોતાની સલામતીનું શું થશે, એ બધું જાણવા છતાં એ પ્રેમને પસંદ કરે છે. એ જેકના પેલા બાહ્ય દેખાવ, ફાટેલા કપડાં, દારૂડિયો સ્વભાવ, એની આરપાર જોઈને એની અંદરના માણસને ઓળખે છે,
એની અંદરની ભલાઈને.
બરાબર. ડેલાનો જે પ્રેમ છે, એની જે શ્રદ્ધા છે, એ જેક માટે કૃપા જેવી છે. પેલી શરત વગરની, યોગ્યતા જોયા વગરની કૃપા. એની નૈતિક સ્પષ્ટતા જેકને પણ ક્યાંક ટકાવી રાખે છે.
આ બહુ રસપ્રદ છે. એક રીતે બંને જણા સમાજની નજરે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે, નહીં? જેક પોતાની નિષ્ફળતાઓને કારણે, ડેલા પોતાની જાતિને કારણે.
બિલકુલ. અને કદાચ એટલે જ એમની વચ્ચે એક ઊંડી સમજણ બંધાય છે. એકબીજાની એ સ્થિતિને તેઓ સમજી શકે છે.
અને પાછળ પેલો પરિવારનો, ખાસ કરીને જેકના પિતાનો પડઘો તો સતત રહેતો જ હશે એના મનમાં.
હા, એની સ્વ ઓળખ અને અપરાધભાવને ઘડવામાં એનો મોટો હાથ છે. અને આખી વાર્તાનો વિલન કોઈ એક વ્યક્તિ નથી, પણ પેલી આખી સામાજિક વ્યવસ્થા, પેલો જાતિવાદ જ છે.
તો હવે કથા આગળ કેવી રીતે વધે છે? પેલી કબ્રસ્તાનની મુલાકાત પછી શું થાય છે?
ઘટનાક્રમ આમ બહુ ધમાકેદાર નથી. મુખ્ય ભાર પાત્રોના મન પર અને સંબંધના વિકાસ પર છે. કબ્રસ્તાનની મુલાકાત પછી શરૂ થાય છે એમનો છુપો પ્રેમ સંબંધ.
છુપો પ્રેમ સંબંધ ક્યાં મળે છે તેઓ?
સેન્ટ લુઇસના પડછાયામાં, ગુપ્ત રીતે, મોડી રાત્રે ચાલતા સિનેમાઘરોમાં, જેકની પેલી સાવ સામાન્ય ગંદી ઓરડીમાં, ક્યારેક અશ્વેત વિસ્તારની કોઈ નાની રેસ્ટોરન્ટમાં.
આ મુલાકાતોમાં ફક્ત શારીરિક આકર્ષણ જ હોય છે કે બીજું કંઈ?
ના ના, એથી ઘણું વધારે. એમની વચ્ચે લાંબી ઊંડી વાતો થાય છે, દાર્શનિક ચર્ચાઓ, કવિતા, ધર્મશાસ્ત્ર, નૈતિકતા, આવા બધા વિષયો પર.
આ ગુપ્તતા એમના સંબંધને કેવી રીતે અસર કરે છે? એને વધુ તીવ્ર બનાવે છે કે પછી સતત ડર રાખે છે?
મને લાગે છે બંને. ગુપ્તતાને કારણે એમનું એક પોતાનું અલગ વિશ્વ રચાય છે જે એમના બંધનને મજબૂત કરે, પણ સાથે સાથે પકડી પાડવાનો, અપમાનિત થવાનો ડર તો સતત રહે જ. અને જેક છે ને, એ વારંવાર ડેલાની કસોટી કરતો રહે છે. પોતાનો ભૂતકાળ, પોતાની નબળાઈઓ, બધું જ ખુલ્લું મૂકી દે એની સામે. જાણે કહેતો હોય કે જો હું આવો છું, તું મને છોડી દે.
પણ ડેલા જતી નથી.
ના, ડેલા એની અંદરની ભલાઈમાં વિશ્વાસ રાખે છે. એ જેકના પેલા રક્ષણાત્મક કવચની આરપાર જુએ છે. એટલે જ મેં કહ્યું, છાયામાં વિકસતો પ્રેમ, સુંદર પણ બહુ નાજુક અને જોખમી.
અને જેમ સંબંધ ગાઢ બને તેમ જોખમ વધતું જતું હશે.
ચોક્કસ. જાહેરમાં સાથે દેખાય તો લોકોની પેલી તિરસ્કાર ભરી નજરો, ગંદી કોમેન્ટ્સ. એકવાર તો પોલીસ પણ જેકની પૂછપરછ કરે છે અને ધમકી આપે છે કે આ બધું નહીં ચાલે.
ડેલાના પરિવારનું શું? એમને ખબર પડે છે?
હા, અને એમને, ખાસ કરીને એના ભાઈને, જે પોતે પણ ભણેલો ગણેલો અને સમાજમાં પ્રતિષ્ઠિત છે, એને ડેલાની બહુ ચિંતા થાય છે. એ લોકો જેકને ડેલાના જીવન માટે ખતરો જ સમજે છે.
એટલે બહારથી પણ દબાણ અને અંદર જેકનો પોતાનો સંઘર્ષ.
બરાબર. અને આ બધાની વચ્ચે જ એમનો સંબંધ શારીરિક નિકટતા સુધી પહોંચે છે. એ એમની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે, પણ સાથે સાથે કાયદા અને સમાજનો ભંગ પણ છે.
તો અંત ક્યાં આવે છે આ બધાનો? આટલા જોખમ, આટલા સંઘર્ષ પછી શું કોઈ રસ્તો નીકળે છે?
અહી જ જેકની હાલત બહુ કફોડી થાય છે. એને સમજાય છે કે ડેલાને પ્રેમ કરવાનો મતલબ છે એને સતત જોખમમાં મૂકવી. અને એના મનમાં પેલો વિચાર આવે છે, બહુ પીડાદાયક વિચાર, કે કદાચ ડેલાને છોડી દેવી એ જ સાચો પ્રેમ છે, એને બચાવવા માટે.
ઓહ,
એટલે નવલકથાનો અંત છે ને એ કોઈ આમ સુખદ કે સ્પષ્ટ ઉકેલ નથી આપતો. કોઈ લગ્ન નહીં, સમાજની સ્વીકૃતિ નહીં.
તો પછી શું?
તેઓ એકબીજા માટે ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રતિબદ્ધ છે. જાણે ભગવાનની નજરમાં તો એ પરણી જ ચૂક્યા છે, પણ દુનિયાની નજરમાં નહીં. ભવિષ્ય એકદમ અનિશ્ચિત છે.
એટલે રોબિન્સન બાહ્ય ઉકેલ કરતા એમના આંતરિક બંધન પર વધુ ભાર મૂકે છે.
હા, અંત ખુલ્લો છે, વાચકને વિચારતો કરી મૂકે એવો.
આખી કથામાં રોબિન્સન ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે. આપણે થોડા મુખ્ય વિષયોની વાત કરીએ. મને લાગે છે સૌથી મહત્વનો છે પેલો કૃપા વિરુદ્ધ પૂર્વ નિર્ધારણનો મુદ્દો, ગ્રેસ વર્સિસ પ્રીડેસ્ટિનેશન.
ચોક્કસ, એ તો જેકના પાત્રના મૂળમાં જ છે. પેલી કેલ્વિનિસ્ટ વિચારધારા કે ભગવાને પહેલેથી જ નક્કી કરી દીધું છે કોણ બચશે ને કોણ નષ્ટ થશે. જેક પોતાને પેલા નષ્ટ થનારામાં માને છે,
અને એ માન્યતા એના આત્મતિરસ્કારને પોષે છે.
બરાબર. અને એની સામે ડેલા, એટલે જાણે કૃપાનું સ્વરૂપ, એવી કૃપા જે કમાવી ન પડે, જે મફતમાં મળે, યોગ્યતા જોયા વગર. ડેલાનો પ્રેમ જેક માટે આવો જ છે, અણધાર્યો, અયોગ્ય લાગતો પ્રેમ.
એટલે સવાલ એ છે કે શું આવી કૃપા એવા માણસ સુધી પહોંચી શકે જે પોતાની જાતને જેને લાયક નથી માનતો?
હા, એ જ મૂળ સંઘર્ષ છે.
બીજો એક મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે છે વ્યક્તિગત પાપ વિરુદ્ધ સામાજિક પાપ, પર્સનલ સિન વર્સિસ સોસાયટલ સિન. જેક પોતાની ભૂલોના, પોતાના પાપોના બોજ નીચે દબાયેલો છે, પણ રોબિન્સન એની સરખામણી કરે છે પહેલા સમાજના મોટા પાપ સાથે, જાતિવાદ સાથે.
બરાબર. જાણે લેખિકા પૂછતા હોય કે કોનું પાપ મોટું, વ્યક્તિની નબળાઈઓનો કે સમાજે ઊભી કરેલી અન્યાયની દિવાલોનો, કોણ વધુ નુકસાન પહોંચાડે છે?
આ વિચાર ખરેખર હચમચાવી દે એવો છે.
અને એની સાથે જોડાયેલો છે પેલો વિચાર કે પ્રેમ એટલે સાચી ઓળખ, લવ એઝ ટ્રુ સીઈંગ. સમાજ જેકને લેબલ મારે છે, નકામો, દારૂડીઓ, ભટકનાર. ડેલાને એની જાતિના આધારે મર્યાદિત કરે છે,
પણ એમનો પ્રેમ આ બધા લેબલની પાર જુએ છે.
હા, એ એકબીજાના અંદરના સાચા માણસને જુએ છે, ઓળખે છે. ડેલા જેકની અંદર એવું કંઈક જુએ છે જે જેક પોતે પણ નથી જોઈ શકતો. પ્રેમ જાણે એકબીજાને સાચી રીતે જોવાનું સાધન બને છે.
અને આ જ પ્રેમ કદાચ એમને પેલી એકલતામાંથી થોડો આશરો પણ આપે છે, લોનલીનેસ એન્ડ સેન્ચ્યુરી.
બરાબર. બંને પાત્રો બહુ એકલા છે. જેક પોતાની શરમને કારણે, ડેલા સમાજમાં અશ્વેત સ્ત્રી હોવાને કારણે. એમનો સંબંધ એમના માટે એક સુરક્ષિત જગ્યા, એક આશ્રયસ્થાન બની જાય છે, જ્યાં સમાજની નજરો નથી, જ્યાં તેઓ પોતે હોઈ શકે છે.
અને છેલ્લો મુદ્દો જે આપણે ચર્ચવો જોઈએ તે છે શરમ અને અપરાધભાવ વચ્ચેનો ભેદ, શેમ વર્સિસ ગિલ્ટ. જેક ફક્ત પોતાના ખોટા કામ માટે અપરાધભાવ નથી અનુભવતો,
પણ એ પોતાના અસ્તિત્વ માટે જ શરમ અનુભવે છે. એ માને છે કે એ પોતે જ મૂળભૂત રીતે ખરાબ છે, ખામીવાળો છે. આ શરમની ભાવના અપરાધભાવ કરતાં વધુ ઊંડી છે અને એને પ્રેમ સ્વીકારતા રોકે છે.
રોબિન્સન આ મનોવૈજ્ઞાનિક ભેદ બહુ સરસ રીતે પકડે છે. હવે એમની લખવાની શૈલી વિશે શું કહેશો? એમની ભાષા, પ્રતીકો?
રોબિન્સનની શૈલી એટલે એમની પોતાની આગવી ઓળખ છે. નવલકથા આમ તો ત્રીજા પુરુષમાં કહેવાયેલી છે, પણ મોટાભાગે આપણે જેકના વિચારો અને લાગણીઓ દ્વારા જ બધું અનુભવીએ છીએ. એનાથી એકદમ નજીકતાનો, પણ ક્યારેક ઘૂંઘરાળમણનો અનુભવ થાય.
અને ગતિ કેવી છે વાર્તાની?
ગતિ ધીમી છે, ચિંતનાત્મક. વધારે ભાર સંવાદો પર અને પાત્રોના મનોમંથન પર છે. ઘટનાઓ કરતાં આંતરિક જગત વધુ મહત્વનું છે.
અને પ્રતીકોનો ઉપયોગ પણ બહુ સૂક્ષ્મ છે, નહીં? પેલું કબ્રસ્તાન, અંધારું અજવાળું, જેકનો પેલો ફાટેલો કોટ.
હા, બરાબર. કબ્રસ્તાન એટલે આશ્રય, શરૂઆત, અંત, બે દુનિયા વચ્ચેની જગ્યા. અંધારું જેકની સ્થિતિ અને ગુપ્તતા બતાવે, પ્રકાશ ડેલાની કૃપા. અને પેલો કોટ જાણે એની આખી સ્થિતિનું જ પ્રતીક બની જાય, અસ્થિરતા, ગરીબી, સ્વમૂલ્યનો અભાવ.
ભાષા વિશે શું કહેશો?
એમની ભાષા અદ્ભુત છે, ઉત્કૃષ્ટ, ગહન, કાવ્યાત્મક, પણ સાથે એટલી ચોકસાઈવાળી. વાક્યો લાંબા, જટિલ હોઈ શકે, જે વિચારોની ગહનતા બતાવે. ધર્મશાસ્ત્ર અને ફિલોસોફીની વાતો એકદમ સહજ રીતે વણાયેલી હોય, ક્યારે ભારે ન લાગે.
અને આખી નવલકથામાં એક પ્રકારની ઉદાસીનતા પણ છે, પણ સાથે ઊંડી સહાનુભૂતિ પણ છે.
હા, એ સ્વર જળવાઈ રહે છે. અને સંવાદો, સંવાદો ખાલી વાર્તા આગળ નથી વધારતા, પણ એના દ્વારા જ મુખ્ય વિચારો અને ચર્ચાઓ રજૂ થાય છે. જેક અને ડેલા વાતચીત દ્વારા જ જાણે પોતાના સંબંધને બાંધે છે, સમજે છે.
આ પુસ્તક વાંચ્યા પછી જેક માટે બહુ સહાનુભૂતિ થાય છે. એની શરમ, એની એકલતા, એની તડપ, બધું બહુ સ્પર્શે છે.
અને ડેલા, એની શાંત શક્તિ, એની નૈતિક મક્કમતા, એ પણ એટલી જ પ્રભાવશાળી છે.
હા, બિલકુલ. અને આ બધાની પાછળ પેલો જાતિવાદ, જે નુકસાન કરે છે માનવીય સંબંધોને, એ જોઈને ગુસ્સો પણ આવે અને દુઃખ પણ થાય.
છતાં ક્યાંક આશા પણ રહે છે, માનવીય જોડાણની શક્તિમાં, કૃપાની શક્યતામાં.
તો આ નવલકથા આપણા પર કઈ સ્થાયી છાપ છોડી જાય છે, એ આપણને શું વિચારતા કરી મૂકે છે?
મને લાગે છે કે એ સહેલા જવાબો નથી આપતી, પણ અઘરા સવાલો પૂછે છે. પ્રેમ એટલે શું? ક્ષમા કેવી રીતે મળે, ખાસ કરીને પોતાની જાતને? મુક્તિ શું છે? સમાજના પાપની વ્યક્તિ પર શું અસર થાય છે?
અને એ પણ બતાવે છે કે પ્રેમ કરવો, ખાસ કરીને સમાજના નિયમો વિરુદ્ધ જઈને, એ પોતે કેટલું મોટું સાહસ છે, ક્રાંતિકારી પગલું છે.
બરાબર. વાર્તા ભલે 70 વર્ષ જૂની હોય, પણ આજે પણ એટલી જ પ્રાસંગિક છે. જોડાણ, સ્વીકૃતિ, સામાજિક અવરોધો સામેની લડત, આ બધું આજે પણ એટલું જ મહત્વનું છે.
મને લાગે છે કે આ નવલકથાની સ્થાયી પ્રાસંગિકતા એ છે કે તે આપણને યાદ અપાવે છે કે ગમે તેટલો સામાજિક અસ્વીકાર હોય, ગમે તેટલી ઊંડી શરમ હોય, છતાં માણસ ગૌરવ, જોડાણ અને અર્થ શોધવાનું છોડતો નથી.
અને એ કૃપાના સ્વભાવ પર પણ વિચાર કરાવે છે. એ કેટલી જટિલ, પડકારજનક અને અણધારી હોઈ શકે છે, અને એને ઓળખવી અને સ્વીકારવી એ ક્યારેક જીવનનું સૌથી અઘરું પણ સૌથી જરૂરી કામ બની શકે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.